શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 અને 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 62.
આરાધન કરવાથી અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે એ વાત કર્યા પછી છેલ્લો પેરેગ્રાફ છે 13 નંબરનો, કે જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખો કે જે કાંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. આ એક મોક્ષુ જીવને નિર્ધાર કરવા યોગ્ય વાત છે. જીવનમાં અનંતકાળથી દુર્લભ એવો મનુષ્યભાવ પ્રાપ્ત થાય અને આત્મકલ્યાણનું ધ્યેય ન હોય તો જીવનની બરબાદી સિવાય બીજું કાંઈ ન થાય. એટલે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય બે જગ્યાએ વજન આપ્યું છે, આત્મકલ્યાણની મુખ્યતા રાખવી અને અવશ્યપણે રાખવી. જે કાંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. આત્માના કલ્યાણને ગૌણ કરીને મારે કાંઈ કરવું નથી. આ એક ધ્યેયનો વિષય હોવો જોઈએ. તો પરિણામ બધા ધ્યેયને અનુસરીને ચાલે. કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિને સાધન એમ ક્યારે કહી શકાય કે જો સાધ્ય એનું યથાર્થ હોય તો. એટલે કે જો આત્મકલ્યાણ સાધ્ય હોય, સાધવા યોગ્ય એવું આત્મકલ્યાણ જ હોય તો એના પરિણામને સાધન કહી શકાય, એને અનુસરીને ચાલતા પરિણામને સાધન કહી શકાય. પણ જેને આત્મકલ્યાણ સાધ્ય ન થયું હોય, સાધ્યના સ્થાને ન હોય, એના પરિણામ ગમે તે પ્રકારના હોય તો તે સાધન એવું નામ પામી શકે નહીં, અથવા એને ખરેખર સાધન કહી શકાય નહીં. સાધન અને સાધ્ય પરસ્પર અપેક્ષિત છે. આ વિષયમાં એક 23મા વર્ષમાં બહુ સારો પત્ર છે. જે કંઈ કરવું છે તે આત્માર્થે જ કરવું છે. આત્માર્થે નથી ખાવું તો આત્માર્થે, બોલવું છે તો આત્માર્થે, મૌન રહેવું છે તો પણ આત્માર્થે, એમ કરીને એક પત્ર છે. નંબર યાદ નથી પણ એ મોક્ષની ભૂમિકાનો એક નિર્ધાર બતાવે છે કે મારે જે કાંઈ કરવું છે તે મારા આત્મકલ્યાણ અર્થે કરવું છે, એ સિવાય મારે કાંઈ કરવું નથી. એમાં ત્યાં સુધી લીધું છે કે રડવું છે તો પણ આત્માર્થે અને નિવૃત્તિ લેવી છે તો પણ આત્માર્થે. એનો અર્થ શું થાય છે કે મારું લક્ષ્ય એક જ છે અને એ લક્ષ્યને અર્થે મારી કોઈ જે કોઈ પ્રવૃત્તિ છે એ લક્ષ્યને અર્થે છે. એવો દ્રઢ નિર્ધાર ન હોય તો પરિણામ ગમે ત્યાં ભટકી જાય, એ બહુ સ્વાભાવિક વાત છે. નંબર યાદ નથી ગયો પણ ઘણું કરીને 22-23મા વર્ષમાં છે, મળી જાય તો તમને. અહીંયા જરા વજન દઈને વાત કરી છે કે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખો કે જે કાંઈ મારે કરવું છે કે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. એટલે આત્મકલ્યાણને ગૌણ કરીને કંઈ કરવું છે તો મુખ્યતા બીજી વાતની થઈ જાય છે. અને તે જ અર્થે એટલે આત્મકલ્યાણ અર્થે જ આ ત્રણ યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિની સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. આત્મકલ્યાણ અર્થે જ કરવું છે અને તે જ અર્થે આ ત્રણ યોગ એટલે મન વચન કાયાના યોગને ત્રિયોગ કહે છે. એ મન વચન કાયાના ત્રણેય યોગની પ્રવૃત્તિ ઉદય અનુસાર પૂર્વ પ્રારબ્ધ અનુસાર જે કાંઈ થતી હોય તો પ્રારબ્ધના ઉદય પાસે તો કોઈનું કાંઈ ચાલતું નથી તો એને થવા દેવામાં આવે તો પણ છેવટે ત્રિયોગથી રહિત દશા એવી સ્થિતિ નિર્વાણ પદ કે જ્યાં મનવચન કાયાના યોગ નથી જ્યાં સંપૂર્ણ આત્મકલ્યાણ થાય છે એવી સ્થિતિ કરવાને અર્થે એટલે મોક્ષને અર્થે આ ધ્યેય થઈ ગયું. મોક્ષનું ધ્યેય થયું. આ ધ્યેય છે તે સાધ્યરૂપ અવસ્થા છે અને ધ્યેયને અનુસરીને પરિણામ થાય તે સાધ્યના સાધન છે. નહીતર અનાદિનું ધ્યેય સંસારનું છે. જેને મોક્ષનું ધ્યેય નથી આવું એને કહેવાની જરૂર નથી કે અનાદિનું જે સંસારનું ધ્યેય છે તે ચાલું છે. અને ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ અથવા ધ્યેય બદલાયા વિનાની જે કાંઈ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ગમે તે પ્રકારની જીવ કરે તો પણ સંસારનું ધ્યેય હોવાને લીધે તે પ્રવૃત્તિ સંસાર અર્થે થાય છે. એમાંથી સંસાર ફળે છે, મોક્ષ નથી ફળતો. આ વૈજ્ઞાનિક છે. તેથી ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે એટલે મોક્ષ કરવાને અર્થે તે પ્રવૃત્તિને એટલે ત્રણયોગની પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય પછી તો ધ્યાનસ્થ અવસ્થા છે. સાતમા ગુણસ્થાનથી તો નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થા છે. એટલે કાયાની પ્રવૃત્તિ સંકોચાઈ જાય છે, વચનની પ્રવૃત્તિ પણ બંધ થઈ જાય છે, મનની પ્રવૃત્તિ જ્યાં સુધી છદ્મસ્થ દશા છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક રહે છે, બુદ્ધિપૂર્વકની મનની પ્રવૃત્તિ પણ સંકોચાઈ જાય છે. એવો જ ઉપાય કર્તવ્ય છે. આત્મકલ્યાણ અર્થે એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મૂળમાંથી મિથ્યા આગ્રહનો ત્યાગ, સ્વછંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. જે સત્સંગના બાધક કારણો છે એ બાધક કારણોનો ત્યાગ કરવો એ જ મોક્ષનો ઉપાય છે, એ જ આત્મકલ્યાણનો ઉપાય છે. એ સિવાય બીજો કોઈ આત્મકલ્યાણનો ઉપાય નથી. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવા. પ્રત્યક્ષ સત્સંગ હોય ત્યારે તો સત્સંગનું વાતાવરણ હોય છે, સત્સંગનું બળ મળે છે, પણ સત્સંગનો યોગ ન હોય ત્યારે આત્માને વિશેષ પ્રકારે જાગૃતિ રહી હોય તો જ બચી શકે. નહીંતર સત્સંગના અભાવમાં પરિણામનો કોઈ ઠેકાણું ન રહે એ બહુ સ્વાભાવિક બને છે. કેમ કે સત્સંગમાં તો જીવનું ક્યાંક ન્યૂનપણું હોય તો નિવારણ થવાનું સત્સંગ સાધન છે. જીવની ક્ષતિઓ ખામીઓ કે કાંઈ પણ વિપરીતતા હોય વિપર્યાસ હોય તો એ સત્સંગમાં એનું નિવારણ થવાનું એક સાધન છે. પણ સત્સંગના પરોક્ષપણામાં એટલે સત્સંગના અભાવમાં તો એ પોતાનું આત્મબળ જ સાધન છે. ત્યાં તો આત્મજાગૃતિ અને આત્માનો પુરુષાર્થ એકલું જ સાધન છે, બહારમાં સાધન નથી. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને શિથિલતાને છોડે નહીં તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. એટલે સત્સંગના અભાવમાં તો સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને પોતાના પૂરા પુરુષાર્થથી, પૂરી શક્તિથી, પૂરી તાકાતથી અનુસરવાનો પ્રયાસ ચાલુ રાખવો જોઈએ, અવશ્ય કરવો જોઈએ. અને જો એમ ન કરવામાં આવે તો આ જીવને અસત્સંગથી તો ઘેરાયેલો છે, આ જીવ અસત્સંગથી તો ઘેરાયેલો છે. અસત્સંગ લાવવો પડે એવું નથી, એ તો ચારે બાજુ સમાજ, બજાર, નાત જાત અને કુટુંબમાં પણ જો ધાર્મિક વૃત્તિના જીવો ન હોય તો કુટુંબમાં, ઘરમાં પણ અસત્સંગ જ થાય, બીજું કાંઈ થાય નહીં. અને એની અસર પરિણામ ઉપર આવ્યા વિના રહે નહીં. જેમ સત્સંગની અસર આવે છે, નિમિત્ત વાસે એવા જીવને અસત્સંગની અસર પણ આવ્યા વિના રહે નહીં. અને એ પ્રકારે જો આત્મબળને ન પ્રયોગ કરવામાં આવે તો કોઈ દિવસ, જ્યાં સુધી ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ દિવસ પણ જીવનું કલ્યાણ થાય. સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો, જે કાંઈ ઉપર વાત લખી તે બધી સંક્ષેપમાં અમે લખી છે. વિસ્તાર તો સત્સંગમાં કરવા યોગ્ય છે, પણ લખાણમાં તો એની મર્યાદા હોય છે. છતાં પણ કૃપાળુદેવના વચનોમાં સચોટતા ઘણી છે. જે કાંઈ કહે છે એટલું સચોટ કહે છે કે યોગ્યતા હોય તો જીવને એની અસર થયા વિના રહે નહીં. સંક્ષેપમાં લખાયેલા આ વાક્યો કેવા છે? આ વાક્યો જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા છે. સ્વચ્છંદે પ્રવર્તે કરાવનારા નથી. જે માર્ગે જ્ઞાની વિચર્યા એ માર્ગનો આશ્રય કરાવનારા આ વાક્યો છે. અને તે મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે. માત્ર વાંચીને અર્થઘટન કરીને અટકી જવું નહીં, પરિણામી કરવા યોગ્ય છે. આત્મામાં એનું પરિણમન થાય એ પ્રકારમાં આ વચનો નિમિત્તભૂત થવા ઘટે છે. જે પોતાના આત્મગુણને વિશેષ વિચારમાં શબ્દરૂપે અમે લખ્યા છે, અમે તો અમારા આત્મગુણને વિચારવા માટે આ શબ્દનો પ્રયોગ કર્યો છે. એ પ્રયોગ કરતી વખતે અમારા આત્મગુણ આવિર્ભાવ પામ્યા છે એવા વચનો છે. એટલા માટે એમાં એવું નિમિત્તત્વ રહ્યું છે કે એ વચનોની અસર સુપાત્ર જીવને થયા વિના રહેતી નથી. વચનની અંદર જે આત્મકલ્યાણનો આશય છે એ આશય બહુ સ્પષ્ટ છે. અને એવો આશય કોની વાણીમાં આવે? કે જે આત્મકલ્યાણ સાધતા સાધતા કહે તેની વાણીમાં આવે. આત્મકલ્યાણ સાધતા ન હોય એની વાણીમાં એ આશય પ્રગટ થઈ શકતો નથી. એના ઉપર તો 689માં પત્ર છે. આપણે આ પત્ર અહીંયા પૂરો થાય છે અને ત્યાર પછી આપણે 679માં પત્ર જ લઈએ. શ્રી સુભાષભાઈ પટેલ લખાયેલો આ પત્ર છે. પત્ર તો ઘણો વિસ્તારવાળો છે, થોડો દ્રવ્યાનુયોગનો વિષય પણ એમાં ચાલ્યો છે. કેવળ જ્ઞાન પર્યંતની ચર્ચા કરી છે, પણ શરૂઆતમાં જ, પત્રના શરૂઆતમાં જ કોઈ 5-6 પ્રશ્નોનો ઉત્તર આપ્યા છે. એટલે પત્ર તો વિસ્તારવાળો છે, પણ બીજા પ્રશ્નોનો ઉત્તર બહુ સુંદર છે, બહુ સુંદર છે, અથવા પ્રયોજનભૂત એટલો છે કે સમજવા યોગ્ય છે. આત્મનિષ્ઠ શ્રી સુભાગ પ્રત્યે શ્રી ઓમ સદગુરુ ચરણાય નમઃ. અહીંયા સદગુરુ નમસ્કાર કરેલા છે. ઓમ સદગુરુ ચરણાય નમઃ. આત્મનિષ્ઠ શ્રી સુભાગ પ્રત્યે શ્રી સાયલા. સુભાગભાઈને આત્મનિષ્ઠ કયા છે? આત્મકલ્યાણમાં જેની નિષ્ઠા છે એવું વિશેષણ વાપર્યું છે. અને એવી યોગ્યતા પોતે જોઈ છે. નાની પુરુષ પ્રમાણ શ્રુત જ્ઞાન, પ્રમાણ જ્ઞાન, શ્રુત પ્રમાણ જેને કહેવામાં આવે છે, એવા શ્રુત પ્રમાણના ધણી છે. નય પ્રમાણ કહે છે ને, શ્રુત જ્ઞાનના બે વિભાગ, નય અને પ્રમાણ. એ પ્રમાણ એટલે શું કે જે જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું મપાઈ જાય છે. આપણે નથી કહેતા અમારા કપડાનું માપ લઈ લ્યો, તમારું શરીર છે એ પ્રમાણે કપડું બનવું જોઈએ, એને પરિમાણ અથવા પ્રમાણ કહેવામાં આવે છે. શ્રુત જ્ઞાન એ સમ્યક શ્રુત જ્ઞાન, તે પ્રમાણ જ્ઞાન છે. અને એ પ્રમાણ જ્ઞાનનો સ્વભાવ એવો છે કે સામે જેવો પદાર્થ હોય તેવું માપે અને તેવું જ કહે, ઓછું અધકું કહે નહીં, એ પ્રમાણ જ્ઞાનનો સ્વભાવ છે. એટલે જે વિશેષણ વાપરે છે એ પ્રમાણ જ્ઞાનમાં આવેલું છે ને વિશેષણ વાપરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામે આત્મકલ્યાણની નિષ્ઠા જોઈ છે તો આત્મનિષ્ઠ કયા, એવી યોગ્યતા જોઈ છે. કોઈ પ્રશંસા એવી રીતે ન કરે કે ગુણ ન હોય ને પ્રશંસા કરે, એવી રીતે પ્રશંસા કરતા નથી. ફાગણ વદ છઠના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે તે વિચારશો. શ્રી સુભાગભાઈનો ફાગણ વદ છઠનો કાગળ છે, એમાં 6 પ્રશ્નો લખ્યા હશે, એ 6 પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે. સંક્ષેપથી લખ્યું છે તો પણ 3 પેજમાં આખો પત્ર છે. વિસ્તાર તો એમના જ્ઞાનમાં કેટલો બધો હશે, એનો વિસ્તાર થાય તો એ ગ્રંથ બની જાય, પત્રમાંથી એ ગ્રંથ બની જાય. નિરાવરણ જ્ઞાન કોને કહેવું, એ પહેલો પ્રશ્ન હશે. કેમ કે અહીંયા પહેલા પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાન નિરાવરણ કોને કહેવાય એવો ઉત્તર આપ્યો છે. જે જ્ઞાનમાં દેહાદી અભ્યાસ મીટ્યો છે, જે જ્ઞાનમાં દેહાદી અભ્યાસ મીટ્યો છે, એટલે હું દેહ સ્વરૂપે છું અને હું રાગ સ્વરૂપે છું, આદિમાં બીજા જેટલા પરિણામ થાય વિભાવના, એવા મિથ્યાત્વ અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં જીવને અભ્યાસિત પરિણામ એવા થાય છે કે જેવા જેવા વિભાવ કરે તેવો હું છું એવો અનુભવ પણ કરે છે. રાગ થાય ત્યારે હું રાગી છું એવો અનુભવ થાય છે, ક્રોધ થાય ત્યારે હું ક્રોધી છું એવો અનુભવ થાય છે, શરીર જેવું હોય ઊંચો છું નીચો છું, કુરૂપ છું સુરૂપ છું, પાતળો છું દુબળો છું કે જાડો છું, આ જેવો શરીર છે એવો હું છું એવો જે અનુભવ તે દેહાધ્યાસ છે. તંદુરસ્ત છું રોગી છું એ વગેરે બધું આવી જાય છે એમાં. જે જ્ઞાનમાં દેહાદી અભ્યાસ મીટ્યો છે અને અન્ય પદાર્થને વિશે અહંતા મમતા વર્તતા નથી, એટલે પોતાથી બીજા એવા સચેત અચેત, સચેત અચેત મિશ્ર 3 પ્રકારના પદાર્થોમાં પોતાપણું લાગતું નથી, તે જ્ઞાનમાં પારકાપણું લાગે છે, પોતાપણું નથી લાગતું. ખાસ કરીને પ્રારબ્ધ યોગે જે પદાર્થોનો સંયોગ છે તે પદાર્થમાં જીવને પોતાપણાનો અભ્યાસ થાય છે. આ સંપત્તિ મારી, આ કુટુંબ મારું, આ ઘર મારું, આ કપડાં મારા, આ શરીર મારું, જે કાંઈ પ્રારબ્ધ યોગે સંયોગ છે એમાં પોતાપણું ભાસે છે, એ અભ્યાસિત પરિણામ છે. એવા પ્રકારનું પોતાપણું જેનું જેને વર્તતું નથી, પર પદાર્થ પર જ્ઞેય તરીકે જણાય છે. કારણ કે હું જ્ઞાન માત્ર છું, જ્ઞાન સ્વભાવી પદાર્થ હોવાથી જ્ઞાન સ્વભાવી આત્મા પોતાના સ્વયંના અનુભવમાં પોતાને માત્ર જ્ઞાન તરીકે અનુભવે છે. જે પોતાને જ્ઞાન માત્રપણે અનુભવે તે અન્ય પદાર્થને જ્ઞેય માત્રપણે અનુભવે, કોઈ પદાર્થમાં એને પોતાપણું ભાસે નહીં. લોક વ્યવહારની ભાષામાં એમ કહે કે મને તાવ આવ્યો છે, પણ ખરેખર તાવ શરીરને આવ્યો છે, આત્માને નથી આવ્યો. જ્ઞાનમાં એમ જ રહે છે, બોલે એમ કે તાપ મને તાળ આવ્યો છે, પણ જ્ઞાનમાં એમ છે કે શરીરને ઉષ્ણ પર્યાય થઈ છે, આત્માને શીત ઉષ્ણ પર્યાય થતી નથી. બોલ વ્યવહારમાં તો બોલવાની જે ભાષા હોય એ પ્રમાણે જ બોલાય. પાણીનો પ્યાલો આપો એમ કહીએ આપણે, પ્યાલો તો સ્ટીલનો હોય છે કે કાચનો હોય છે ગ્લાસ, બોલાય કેવી રીતે? પાણીનો પ્યાલો આપો. જ્ઞાનમાં એમ છે, પાણીનો પ્યાલો જ્ઞાનમાં છે કે નહીં? જ્ઞાનમાં તો પાણી ભરેલો પ્યાલો મગાવ્યો છે, પણ ભરેલો શબ્દ બોલવાની પદ્ધતિ નથી. પાણી ભરેલો ગ્લાસ આપો એમ ન કહે, પાણીનો ગ્લાસ આપો ને એમ કહે, એમાં ભરેલો છે એ વાત જ ધ્યાન રહી જાય છે. ભાષા ખોટી છે, જ્ઞાન સાચું છે. અથવા ભાષા વ્યવહારની છે અને જ્ઞાન નિશ્ચયનું છે. એ જ પ્રકારે અહીંયા પણ બોલવામાં જ્ઞાની ગમે તે ભાષા બોલે, પણ એમના જ્ઞાનમાં અન્ય પદાર્થ પોતાપણે કદી પણ ભાસતો નથી. અન્ય પદાર્થ તો પોતાપણે ભાસતો નથી, પણ રાગાદી પરિણામનો અભ્યાસ હોવાથી રાગાદી પરિણામ પણ પોતાપણે ભાસતા નથી. એ પણ ભિન્ન ભાષે છે. ભિન્ન દ્રવ્ય અને ભિન્ન ભાવ, જે આત્માના સ્વરૂપભૂત નથી, જે આત્માના સ્વભાવભૂત નથી, એવા દ્રવ્ય ભાવ પરગણી પણે જણાય છે, પોતાપણે જણાતા નથી કે ભાષ્યમાન થતા નથી. કેમ નથી? કે ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. શું કહ્યું? જે જ્ઞાનમાં દેહાદી અધ્યાસ મીટો છે, મીટો છે એનો અર્થ એ છે કે પહેલાં હતો, હવે મટી ગયો. એ અધ્યાસ એક રોગ હતો, મિથ્યા ભ્રાંતિ, આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુદાન, એ રોગ હતો. એ દેહાદી અભ્યાસ હવે મટી ગયો છે. અન્ય પદાર્થને વિશે અહંતા મમતા વર્તતા નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. આ નાસ્તિ આમ થઈ છે, અસ્થિ શું થઈ છે? કે ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. કેમ આ વાત લીધી? કે દેહાદી અધ્યાસ મટવાની ખાતરી રૂપે અજ્ઞાની જીવ પણ કેટલાક પ્રયોગ કરી દેખાડી શકે છે કે જો અમને ઓપરેશન વાટકાપ કરો, દવા સુંઘાડવાની જરૂર નથી, મનોબળ એવું હોય છે, શરીરનું ગમે તેમ થાય, મનોબળથી થવું એક વાત છે, આત્મબળથી થવું તે બીજી વાત છે. મનોબળથી ત્યાગ વૈરાગ્ય ઉપસર્ગ પરિસર અથવા રોગાદીની પીડાનું સહન કરવું એ બધું બની શકવા યોગ્ય છે, પણ તેથી કાંઈ આત્મકલ્યાણ થાય નહીં, એમાં આત્મબળ જોઈએ. અને એ આત્માના આધારે થયું છે. ક્યારે? કે ઉપયોગ સ્વભાવમાં પરિણમે ત્યારે. અમારે સાધુ બાબાની વાત સાંભળેલી, હાથ સડી ગયેલો, સડીની અંદર કાણું પડી ગયેલું, કાણું પડ્યું અંદર એળું પડી ગયેલી, કેવું સડી ગયેલું શરીર, એળું પડી ગયેલી. આ વાત કરે તો એળું હેઠી પડે, હાથ ફેરવીને જો હેઠી પડ્યો તો એને પકડીને પછી અંદર મૂકે, ખા બચ્ચા ખા તારી ખાની કી ચીજ હે, શું કહે એને, કે આ તો તારી ખાવાની ચીજ છે, આ માટીને તું ખા, મને કાંઈ કાંઈ અસર થાય એમ નથી. દેહાધ્યાસ મટી ગયો છે હે, એ કોઈ દેહાધ્યાસ મટવાનું લક્ષણ નથી એમ કહે છે. એટલે આ એક વાક્ય ઉમેર્યું છે આની અંદર, કે ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. કોઈ પણ ત્યાગ વૈરાગ્ય કે ગમે તે પ્રકારની ક્રિયા એની સત્યતાનું સમ્યકતાનું પ્રમાણ શું? કે એને કોના અવલંબને એક કાર્યની ક્રિયા કરી છે તે એનું પ્રમાણ છે. દેહાધ્યાસ મટી ગયો છે એમ માનીને બધો ત્યાગ કરે એ નાસ્તિ થઈ, પણ અસ્તિ શું છે? શેનું ગ્રહણ કરીને ત્યાગ કર્યો છે આના ઉપર એનું ત્યાગનું મૂલ્યાંકન છે. એટલે અસ્તિની વાત સાથે લીધી છે. કે જેનો ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત જેનું જ્ઞાન સ્વરૂપ પણ ભજે છે. જો કેવા કેવી ભાષા વાપરી છે, જ્ઞાન સ્વરૂપ પણ ભજે છે તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે. જો નિરાવરણ જ્ઞાનની વ્યાખ્યા શું, જ્ઞાનનો ઉઘાડ વધી જાય, ઘણા ગ્રંથો કંઠસ્થ થઈ જાય, માટે તે જ્ઞાન છે એને અહીંયા નિરાવરણ જ્ઞાન કહેતા નથી. જે જ્ઞાન સ્વરૂપ પણ ભજે, કેમ કે સ્વરૂપને આવરણ નથી, જેમ અગ્નિને ઉધઈ લાગતી નથી, સોનાને કાટ લાગતો નથી, એમ આત્માના મૂળ સ્વરૂપને આવરણ આવતું નથી. એવું જે પોતાનું સહજાત્મ સ્વરૂપ નિરાવરણ સ્વરૂપ છે, એ સ્વરૂપના અવલંબને, એ સ્વરૂપમાં તન્મયપણે થઈને સ્વભાવના ઉપયોગ પરિણમે છે, અથવા સર્વગુણાંશ તે નિરાવરણ જ્ઞાનનો સ્વરૂપ નથી. એ પહેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. બીજો પ્રશ્ન છે એનો જરા વિસ્તારથી 5 પેરેગ્રાફમાં ઉત્તર આપ્યો છે કે જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં તફાવત હોય છે એ કેવી રીતે સમજવો, આ મતલબનો કોઈ પ્રશ્ન હશે. કેમ કે ભાષાથી ભાવ પકડાય છે, ભાવને પકડવાનું સાધન મુખ્યપણે ભાષા છે, પછી મુખમુદ્રાની ચેષ્ટા છે એક બીજી વાત છે, પણ એની અંદર કોઈ વિસ્તાર ન આવે. એ તો ગુસ્સો હોય તો આંખમાં ગુસ્સો દેખાય, ને પ્રેમ હોય તો આંખમાં પ્રેમ દેખાય, શોક હોય તો શોક દેખાય, ને હરખ હોય તો હરખ દેખાય, પણ એથી બીજો વિસ્તાર ન આવે ભાવનો. લાગણી લાગણીને વ્યક્ત કરે છે, મુખમુદ્રા એ લાગણીને વ્યક્ત કરે છે, પણ એથી આગળ પરિણામના વિસ્તારોને ભાષા સિવાય એની અભિવ્યક્તિ થઈ શકતી નથી. તેથી જ્ઞાનીને ઓળખવાનું મુખ્ય સાધન વાણી છે અને તેમની મુખમુદ્રા છે. મુખમુદ્રાથી તો જ્ઞાનીને કોઈ કઈ ઓળખી શકે, એ તો ઘણી પાત્રતા હોય અથવા પોતે જ્ઞાની હોય બીજી વાત છે, બાકી ભાષા સિવાય જ્ઞાની પુરુષની ઓળખ થઈ શકે નહીં. હવે ભાષાનો વિષય એવો છે કે એમાં ભ્રમ થવાની શક્યતા છે, તો એ ભ્રમ થાય કે ન થાય એના ઉપરનો આ પત્રમાં બહુ સુંદર માર્ગદર્શન આપેલું છે. સર્વજીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાનીની અને અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે, એ વાત યથાર્થ છે. એ સુભાષભાઈએ લખ્યું છે કે મને એમ લાગે છે કે કેટલીક હદની પાત્રતા સિવાય અથવા ઉત્કૃષ્ટ મુમુક્ષુતા સિવાય સામાન્ય મનુષ્યોને અથવા જગન્ય કક્ષાના મુમુક્ષુને, પ્રાથમિક અવસ્થાના મુમુક્ષુને કે મધ્યમ કોટિના મુમુક્ષુને જ્ઞાનીની વાણીનો અને અજ્ઞાનીની વાણીનો તફાવત સમજાતો નથી. એ વાત તો તમારી યથાર્થ છે. કેમ કે કાંઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને, શુષ્ક જ્ઞાની હોય તે કાંઈક શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે છે, જ્ઞાની જેવો ઉપદેશ કરતા હોય, જે સ્ટાઇલથી ઉપદેશ કરતા હોય, જે શૈલીથી ઉપદેશ કરતા હોય, જે હાવભાવથી ઉપદેશ કરતા હોય, એવું શીખી લેવામાં પણ આવે. શીખવાની કળા હોય તો એવું શીખી લે. તો શુષ્ક જ્ઞાની પણ એવું કંઈક શીખી લઈને ઉપદેશ કરે એટલે તેમાં વચનનું સંતુલ્યપણું જોવાથી, એવા જ શબ્દો વાપરે, એવા જ વચનો બોલે, નાની વચન બોલે એ જ વચન એ બોલે, બીજા ન બોલે તે જ વચન બોલે, ઠીક, નાની જે બોલે એ જ શુષ્ક જ્ઞાની બોલે. હવે કેમ ખબર પડે કે આ જ્ઞાની છે કે અજ્ઞાની, વચનમાં તો કાંઈ ફેર નથી. એવું સમતુલ્યપણું જોવાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશામાં મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે. મંદ દશાની મુમુક્ષુતા હોય તો એ પણ ભૂલ ખાય, પણ ઉત્કૃષ્ટ દશામાં મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દથી જોઈને પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી, એને ભ્રાંતિ, ઉત્કૃષ્ટ દશાના મુમુક્ષુને ભ્રાંતિ ન થાય. બાકી સામાન્ય જીવોને ભ્રાંતિ થાય, મંદ દશાના મુમુક્ષુને ભ્રાંતિ થાય અને મધ્યમ દશાના મુમુક્ષુને પણ ભ્રાંતિ થાય, ઉત્કૃષ્ટ દશાના મુમુક્ષુને ભ્રાંતિ ન થાય. ઓળખવા માટે ઉત્કૃષ્ટ મુમુક્ષુતા જોઈએ, એમાંથી સિદ્ધ થાય છે. કોઈ એમ કહે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુતા તો હજી અમને પ્રગટ નથી થઈ તો શું કરવું, આ પ્રશ્ન અપેક્ષિત છે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુતા નથી, સામાન્ય મુમુક્ષુ છીએ અમે, તો પછી અમારે શું કરવું? જો અજ્ઞાનીને જ્ઞાની માનીએ તો પણ મોટું જોખમ છે, જ્ઞાનીને અજ્ઞાની માનીએ તો પણ મોટું જોખમ છે. હવે બે માંથી ત્રીજી તો માન્યતા થઈ શકે એવું નથી, કરવું શું? આ એક સમસ્યા થવા યોગ્ય છે, હોવા યોગ્ય છે. તો કહે છે કે માન્યતાને રિઝર્વ રાખવી. માન્યતા તો બે પ્રકારે થઈ શકવા યોગ્ય છે, તો કે એમાં ઉભા રહી જવું, જિજ્ઞાસામાં રહેવું, જ્યાં સુધી પોતાની ઉત્કૃષ્ટ મુમુક્ષુતા ન થાય ત્યાં સુધી જિજ્ઞાસામાં રહેવું, પણ પોતે કોઈ જજમેન્ટ લેવું નહીં કે આ જ્ઞાની છે કે આ અજ્ઞાની છે, એવું જજમેન્ટ ન લેવું, નહીતર જોખમ ઊભું છે. અજ્ઞાનીને અજ્ઞાની માને તો પણ ગ્રહિત મિથ્યાત્વ છે, જ્ઞાનીને અજ્ઞાની માને તો પણ ગ્રહિત મિથ્યાત્વ છે. અગ્રહિત મિથ્યાત્વમાં તો જીવ અનાદિ છે, અગ્રહિત હતું, મનુષ્ય થયા પછી જવાબદારી વધે છે. કેમ કે મનુષ્યને વિચાર શક્તિ વાચા સહિત છે, એ પ્રશ્ન ઉત્તર કરી શકે છે, તો એની જવાબદારી હાયર જે પોસ્ટ હાયર રિસ્પોન્સિબિલિટી, જો એ ભૂલ ખાય તો ગ્રહિત મિથ્યાત્મા જાય. નાની હોય મુનિ હોય પણ એની જ્ઞાની કે મુનિ પણ એની દશા ન હોય તો માને તો ગ્રહિત મિથ્યાત્મામાં જાય, અને હોય ને ન માને તો પણ ગ્રહિત મિથ્યાત્મામાં જાય. એટલે ઓળખવાની જવાબદારી ઊભી થાય છે, એ જવાબદારી યોગ્યતાવશ પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ દશાવાન થયા પહેલા એને એ પ્રકારની ઓળખ આવતી નથી અને ભ્રાંતિ થવાની શક્યતા છે, તેથી એ પ્રકારમાં મધ્યસ્થ રહીને એ પ્રકારની અંદર પોતે જિજ્ઞાસામાં રહે તો એને સત્ય સમજાવવાનો અવકાશ છે. પણ ઊંટો નિર્ણય કરી બેસે તો એક અંડર પ્રેજ્યુડાઇસ આવી જાય છે, અથવા પૂર્વગ્રહ યુક્ત વિચારો હોવાથી પૂર્વગ્રહવાળાને સાચી વાત દેખાતી નથી, સાચું સમજાતું નથી, આ એક પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે બહુ સ્પષ્ટતા સરસ કરી છે અહીંયા કે મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે છે, પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ એવી વાણી શુષ્કની વાણી જેવી શબ્દે જોઈને પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી. કેમ કે કેમ ભ્રાંતિ થતી નથી? કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશયે અજ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. બહુ ગંભીર વચન લખ્યું છે, ફરીથી કારણ આપ્યું છે કે આમ થવાનું કારણ શું છે, કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશય, જો આશયની તુલના કરવામાં આવે તો જ્ઞાનીની વાણીના આશય બરાબર એનો આશય હોઈ શકતો નથી. આશય એટલે શું? અહીંયા આ પ્રશ્ન છે કે જ્ઞાનીની વાણીનો આશય શું? પણ ત્યારે હમણાં આપણે જે જોયું કે આત્મકલ્યાણ સાધનું એ એક જ આશય છે, જ્ઞાનીની વાણીમાં બીજો આશય નથી. યથાર્થ પ્રકારે સમ્યક પ્રકારે આત્મામાં અભિમુખ થઈને અંતર્મુખ થઈને આત્મકલ્યાણ કેવી રીતે સાધી શકાય એ પોતે સાધતા સાધતા કહેતા હોવાથી જ્ઞાનીની વાણીમાં તે આશયનો આંતરધ્વનિ ઉત્પન્ન થાય છે, અંડરટોન જેને આપણે કહીએ છીએ. આપણે બુદ્ધિમાન માણસો શું કરે છે, કોઈ ગમે તેવી વાત કરતા હોય એનો અંડરટોન પકડી લે છે, તમે વાત ગમે તે કરો પણ એનો ટોન અમને તો બરાબર નથી લાગ્યો, અમને ફેરફાર લાગે છે, વાત આમ કરે છે પણ કંઈક થશે બીજવામાંથી. આ જો ને પેલા રૂપિયા આવતા ને રૂપિયા ચાંદીના ને ખોટા ખખડાવે એટલે ખબર પડે દેખાવમાં તો ચાંદી નો રૂપિયો હોય એવો જ 70 રૂપિયો ઉજવા મજાનો હોય. ચાંદી નો રૂપિયો મળે તો ખખડે બરાબર, અને ઓલો દેખાવમાં ફર્સ્ટ ક્લાસ હોય તો ખખડાવે એટલે સાવ બધો બોલે. એનો રણકાર શું કે છે એને, સાચા રૂપિયાનો રણકાર જુદો હોય છે અને ખોટા રૂપિયાનો રણકાર જુદો હોય છે. એમ નાનીની વાણીનો આંતરધ્વનિ ગમે તે વાત કરતા હોય, કદી આત્મકલ્યાણથી વિરુદ્ધ જાય એવો એનો આંતરધ્વનિ ક્યારે પણ ના આવે. અને એવો આંતરધ્વનિ શુષ્ક જ્ઞાનીની વાણીમાં કદી આવી શકે નહીં. એ આંતરધ્વનિ પકડવાની યોગ્યતા ઉત્કૃષ્ટ દશાવાળા મુમુક્ષુમાં હોય છે. સામાન્ય મુમુક્ષુમાં કે સામાન્ય મનુષ્યને એટલી યોગ્યતા નથી હોતી. એટલે આશયની તુલના કરી શકે છે, ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ આશયની તુલના કરે છે અને એ આશય ઉપરથી એ સમજી શકે છે કે આ વાણી છે એ જ્ઞાનીની વાણી નથી, ફેર પડે છે આયા. એ સિવાય જ્ઞાનીની વાણીમાં કેટલા ગુણ હોય છે એની બહુ સુંદર ચર્ચા પણ આ જગ્યાએ કરી છે. જ્ઞાનીની વાણી પુરવાર પર અવરોધ હોય છે, આત્માર્થ ઉપદેશક હોય છે, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે અને એ ઉપરાંત અનુભવ સંયુક્ત પણ હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. પાંચ વાત કરી છે, પુરવાર પર અવરોધ પણ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ નિરૂપણ કરનાર, ત્રણ અનુભવ સંયુક્તપણું, ચાર અને સાંભળનારના આત્માને જાગૃત કરનાર હોય છે, પાંચ પાંચ વિશેષણો લીધા છે. વાત ઊંડી લીધી છે, છીછરી વાત નથી આ. આટલી જે વાત કરી છે એ ઘણી ઊંડી વાત કરી છે. પુરવાર પ્રવરોધ ગમ એ જ્ઞાનીની વાણીનું મુખ્ય લક્ષણ છે. નીચે કહેશે બધું કેમ પુરવાર પ્રવરોધપણું હોય, કે જ્ઞાનીને પદાર્થ દર્શન છે માટે, એ પણ નીચે વાત કરશે. પદાર્થ દર્શનનો અર્થ શું, કે આત્મા જે પદાર્થ છે એ પદાર્થ કેટલાક વિરુદ્ધ ધર્મને ધારણ કરી રહેલો પદાર્થ છે, અને એનો વિરુદ્ધ ધર્મને ધારણ કરવાની આત્મામાં શક્તિ રહેલી છે. એને વિરુદ્ધ ધર્મત્વ શક્તિ કહેવામાં આવી છે. સમયસારમાં વિરુદ્ધ ધર્મત્વ શક્તિ કહી છે. કયા વિરુદ્ધ ધર્મો છે, કે આત્મા સ્વરૂપે કરીને શુદ્ધ છે, એ જ આત્મા સંસાર અવસ્થામાં પરિણામે અશુદ્ધ છે, અવસ્થા એ અશુદ્ધ છે, પર્યાય અશુદ્ધ ને દવ્ય અશુદ્ધ, બે વિરુદ્ધ ધર્મોને એક સાથે એક પદાર્થ ધારણ કરે છે. આત્મા પદાર્થે કરીને નિત્ય છે, દ્રવ્ય નિત્ય છે અને પર્યાય અનિત્ય છે, બે વિરુદ્ધ ધર્મ છે. એક પદાર્થ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આત્મા વસ્તુએ કરીને એક છે અને ગુણધર્મોએ કરીને અનેક છે, પર્યાય અનેક છે. આત્મા સર્વપ્રક્ષય અસ્થિપણે છે, પર પદાર્થના દ્રવ્ય ક્ષેત્ર કા ભાવની અપેક્ષા એ નાસ્તિ રૂપે છે. અસ્થિ અને નાસ્તિ બે વિરુદ્ધ ધર્મો એક સાથે છે. હવે જેને પદાર્થ દર્શન છે એવા જ્ઞાની પુરુષ, એ પદાર્થને જ્ઞાનમાં જોતા હોવાથી કોઈ પણ ધર્મની વાત કરે, કેમ કે વાત તો ક્રમથી થવાની છે, જ્યારે નિત્યની વાત કરશે ત્યારે અનિત્ય ધર્મની વાત નહીં હોય, અનિત્ય ધર્મની વાત કરશે ત્યારે નિત્યની વાત નહીં હોય, પણ એમની વાણીમાં ક્યાંય એકાંત થતો નથી. અનેક ધર્મયુક્ત પદાર્થ પોતે જ અનેકાંતાત્મક સ્વરૂપે છે, અને એ પદાર્થને જાણીને જ્ઞાનમાં જેને બરાબર આવ્યો છે એ પદાર્થને કહેનારની વાણી પણ અનેકાંત સ્વરૂપ જ હોય છે, કદી એકાંતિક વાણી જ્ઞાનીની હોતી નથી. કેમ કે તેમને પદાર્થ દર્શન છે. એવું જે પુરવાર પર અવરોધ પણ તે જ્ઞાનીની વાણીમાં હોય છે. અજ્ઞાનીની વાણીમાં પરસ્પર વિરુદ્ધતા આવ્યા વિના રહેતી નથી. એટલા માટે આવ્યા વિના રહેતી નથી કે એને અનેકાંત યુક્ત પદાર્થ જ્ઞાનમાં આવ્યો નથી, અનુભવમાં આવ્યો નથી, તો એને દર્શાવે કેવી રીતે, બતાવે કેવી રીતે. કેટલીક વાત શીખી લઈને બોલે છે, પણ જે શીખવા મળેલી વાત છે તે અધૂરી છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે, શાસ્ત્રથી શીખી લે કોઈ, પણ મર્મ તો જ્ઞાનીઓના હૃદયમાં રહ્યો છે, એ ક્યાંથી શીખશે. એટલે એ વાણીમાં મર્મ નહીં આવે, માર્ગની વાત આવશે પણ મર્મની વાત નહીં આવે, એ આશય ફરી જાય છે ત્યાંથી. જ્યાં મર્મ નહીં આવે ત્યાં આશય ફરી જાય છે. વિશેષપણે લઈએ તો કે જ્ઞાની પુરુષ એટલે કોણ, કે જેના પુરુષાર્થની ભીંસ પોતાના સ્વભાવ ઉપર આવે છે. જે વિતરાગ સ્વભાવે આત્મ પદાર્થ છે, પરિપૂર્ણ શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે, એવો હું છું એમ ભીંસ આવે છે પુરુષાર્થને, અને એમાં એ ભીંસમાંથી એ વાણી નીકળે છે. સ્વયંના અંતર્મુખી પુરુષાર્થ પરિણમતા પરિણમતા એ ભાષા નીકળી છે. એટલે વાણીનું બેકગ્રાઉન્ડ શું છે, આધાર શું છે, કે પોતાનું સ્વરૂપ છે એને આધાર છે. જ્યારે અજ્ઞાન દશામાં જીવ રાગની ઉપાસના કરતો હોવાને લીધે જે વાણી નીકળે છે એ રાગની ભીષમાંથી નીકળે છે, ગમે તેવી વાણી હોય એની ભીષ ક્યાં જાય છે, રાગ ઉપર જશે. કોઈને કોઈ પ્રકારે રાગની ઉપાધિ કરી લેશે. આ રાગ તો એવો છે ને કે એમાંથી પુણ્યાનું બંધી પુણ્ય બંધાય, માટે સારો છે. વિતરાગ માર્ગમાં રાગની ઉપાસના છે એને ક્યાંય, એટલે એ માર્ગનું નામ વિતરાગ પાડ્યું છે. રાગ વ્યતીત થયો છે એવો એવો માર્ગ છે આ. એટલે પરસ્પર વિરુદ્ધતા ક્યાંક આવ્યા વિના રહી જ નહીં. રસ્તાનો અજાયનો છે જીવ, વિતરાગ માર્ગ માર્ગ તો રસ્તો છે એનો અજાયનો છે જીવ. એટલે ક્યાંક ને ક્યાંક વિરુદ્ધતા આવ્યા વિના રહી નહીં, કેમ કે રાગની ભીષમાંથી નીકળેલી વાણી છે, એની રાગની ઉપાદેયતા એને વર્તે છે, તો એની વાણીમાં રાગની ઉપાદેયતા ક્યાંક તો આવવાની આવવાની ના આવવાની જ. જ્યારે જેની વાણી વિતરાગતાની ઉપાસનામાંથી આવે છે એ વિતરાગને વિતરાગ માર્ગને અવિરોધપણે સ્થાપતો આવે છે, એનો પુરુષાર્થ એ પ્રકારે વર્તે છે, એ પુરુષાર્થ યુક્ત એ વાણી હોય છે. એટલે પૂર્વાર પર અવિરોધપણ એ જ્ઞાનીની વાણીનો મુખ્ય ગુણ છે. એ નીચે લીધું છે એમણે, એ મુખ્ય ગુણ છે. આત્માર્થ ઉપદેશક, આત્મકલ્યાણ થાય તે જ આત્માનું પ્રયોજન નામ અર્થ છે. તો આત્માનું કલ્યાણ થાય એવો જ જેનો ઉપદેશ છે એવું આત્માર્થ ઉપદેશક પણ પોતાના પરિણામમાં અસર કરી જાય એવું આત્માર્થ ઉપદેશક પણ એ પછી અહીંથી નક્કી કરવું પડે છે કે આ આત્માને આત્મહિત થાય એવું પ્રયોજન, એ પ્રયોજન સિદ્ધ થાય એવો ઉપદેશ છે કે નહીં, એવો આત્માર્થ ઉપદેશક. અને અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર એમાં સમજવું શું, કે જે આત્મ સ્વભાવ પૂર્વે જાણ્યો નથી એવા સ્વભાવને, એવા આત્મ સ્વરૂપને પ્રગટપણે દર્શાવી શકવાનું જેનામાં સામર્થ્ય છે. કેમ કે એમના જ્ઞાનમાં આત્મા પ્રગટપણે નિરાવરણ વસ્તુ સ્વરૂપ છે, પ્રગટ વસ્તુ સ્વરૂપ છે. તો એ જોઈને કહે છે, એ જોઈને કહે છે. એટલે એ અપૂર્વ પદાર્થને અપૂર્વપણે નિરૂપણ કરે છે એવું જેને અપૂર્વ ભાવભાષણ થાય છે એને એ વાત સમજાય છે કે અપૂર્વ પદાર્થના કહેનાર છે. ફરી છે આ થોડીક યોગ્યતામાંથી સમજાય એવો વિષય છે. યોગ્યતા ન હોય તો અપૂર્વ અસરનું નિરૂપણ કરનાર એ વાત ન સમજાય, કેમ કે પોતાની અપૂર્વતા ભાસતી નથી, પોતાની અપૂર્વતા અંદર આવતી નથી ભાવમાં, તો સામે કહેનાર અપૂર્વ વાણી છે એ માપી ન શકે, વાણીની અપૂર્વતા માપી ન શકે. એટલે અપૂર્વ અર્થનું નિરૂપ અર્થ નામ ભાવ, અહીંયા અપૂર્વ ભાવોને વ્યક્ત કરનાર વાણી છે, અને પોતાને અપૂર્વતા ભાષે ત્યારે નક્કી કરી શકે, નહીં તો નક્કી ન કરી શકે. માટે ઉત્કર્ષ દશાવાને લીધા ત્યાં એવા અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. અને અનુભવ સંહિતપણું હોવાથી એ વાણીમાં અનુભવ ઝળકે છે, એ એક વિશિષ્ટ વાત છે. અનુભવ સહિતપણું વાણીમાં જણાય અને અનુભવ રહિતપણું વાણીમાં પણ જણાય, વાણી વાણીમાં ફેર પડી જાય છે. અંધારામાં ઊભીને વાત કરે છે કે જ્ઞાનના પ્રકાશમાં ઊભો રહીને વાત કરે છે, એ પરખનાર હોય તો પરખી શકે છે. એટલે સુંદર દ્રષ્ટાંત આ વિષયમાં એક ધર્મદાસજી ક્ષુલ્લક થઈ ગયા. ધર્મદાસજી ક્ષુલ્લક કરીને જ્ઞાની પુરુષ થયા અને એમણે સમ્યજ્ઞાન દીપિકા નામનું શાસ્ત્ર લખ્યું છે. સમ્યજ્ઞાન દીપિકા ક્ષુલ્લક હતા અને અહીંયા મહારાષ્ટ્રમાં થયા છે, અકોલાને એ બાજુ અમરાવતીની સાઈડમાં થયા છે. લગભગ કૃપાળુદેવના સમકાલીન છે. એ દિવસોમાં તો શું છે કે આ કોઈ કોમ્યુનિકેશનના સાધનો નહીં, એટલે કોણ ક્યાં છે એની ખબર પડે નહીં. ક્ષેત્ર જુદા હોય તો કોણની ખબર ન પડે, પણ એમનો કાળ જોઈએ તો લગભગ એ છે. 1946 હતા એ. કૃપાળુદેવનું 1946 23મું વર્ષ છે. એમણે સમ્યજ્ઞાન દીપિકા નામનું શાસ્ત્ર, બીજા ઘણા બીજા શાસ્ત્રો પણ લખ્યા છે. એમાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે કૂતરો છે એ રાત્રે ચોરને ચોરી કરવા જતા જોઈ જાય છે. કોઈ મકાનની દિવાલ તોડતો કે મકાનની બારીથી અંદર દાખલ થતો જોઈ જાય છે તો કૂતરો ભસવા લાગે છે રાત્રે. એનો ભસવાનો અવાજ સાંભળીને બાજુની શેરીમાં જે કૂતરો સૂતો એ પણ ભસવા માંડ્યો. બે સરખું જ ભસે છે, કેમ કે કૂતરો કૂતરાની ભાષા સમજે છે કે આજે પેલો કૂતરો ભસે છે નક્કી કોઈ ચોરને જોઈને ભસે છે. એટલે એ જ ટાઈપનું એ લોકો ભસે શું કરવા કૂતરા, કે લોકોને જગાડી દે, ઊંઘતા હોય એને જગાડી દે. એટલે બીજો કૂતરો પણ એવું જ ભસે, છતાં ભસવા ભસવામાં ફેર છે. જે ચોરને જોઈને ભસે છે અને જે ચોરને જોયા વિના ભસે છે, સરખું ભસે છે, બેના ટોનમાં ફેર છે. એકને પ્રત્યક્ષ દેખાય છે કે આ ચોર છે અને ચોરી કરે છે, અને ઓલાને કાંઈ જોયા વગર એમને એમ કોપી કરે છે એની. એ જેમ અનુભવ સહિતપણું છે એ પ્રત્યક્ષ અનુભવ સહિતપણું છે. અને એવી જ વાત કરે પણ જેને અનુભવ સહિતપણું નથી, બોલવા બોલવામાં ફેર પડ્યા વિના, ફેર પડ્યા વિના નહીં રહ્યા. અનુભવ સહિતપણું હોવાથી શું વિશેષતા એમાં પ્રગટ થાય છે કે તે આત્માને સતત જાગ્રત કરનાર હોય છે. આ પોતાને જાગૃતિ આવે, સાંભળનારને આત્મજાગૃતિ ઉત્પન્ન થાય, એ જાગ્રત થઈ જાય, સુષુપ્તમાંથી જાગ્રત થઈ જાય, એવી ચેતનાને એની ચેતનાને જાગ્રત કરનાર હોય છે. પોતે જાગ્રત ચેતનામાં છે તો એમની વાણી બીજાને પણ જાગ્રત કરી દે છે આત્માને. એવી પોતાને અસર થાય છે ત્યાંથી એ જ્ઞાનીને માપી દે છે. જ્ઞાનીને ન ઓળખી શકાય કે ઓળખી શકાય કે ઓળખી શકાય, ઓળખી શકવાના ઘણા કારણો છે અને એ કારણોની ચર્ચા વાણી ઉપરથી અને પોતાની પરિણમનની દશા ઉપરથી અનુભવ ઉપરથી કેવી રીતે ઓળખાણ કરવી એની આ ચર્ચા લીધી છે. વિષય ઘણો રસિક છે, જરા વિશેષ વિસ્તારથી આપણે હવે પછીના સ્વાધ્યાયમાં લઈશું. સમય પૂરો થયો છે.